આવો આપણે પ્રભુના વચન વાંચીએ તો સમજીએ. તે રસ્તે જતો હતો, એવામાં તેણે એક જન્મથી આંધળા માણસને દીઠો. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે રાબી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું? એણે કે એના મા બાપે. ઈશ્વરે ઉત્તર આપ્યો કે એણે કે એના મા બાપે પાપ કર્યું નથી, કર્યું તેથી નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું, એમ કહીને તે ભોય પર થૂક્યો અને તે થૂંકથી કાદવ બનાવીને તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો અને તેને કહ્યું કે તું જઈને સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેરાવ્યો. તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ તેને કહ્યું કે જે બેસીને ભીખ માગતો હતો તે શું એ જ નથી? કેટલાકે કહ્યું કે હા તે એ જ છે. બીજાઓએ કહ્યું કે ના તેના જેવો જ છે. તેણે પોતે કહ્યું કે હું તે જ છું. તેથી તેઓએ તેને પૂછ્યું કે ત્યારે તારી આંખો શી રીતે ઉગડી ગઈ? તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે સિલોઆહના કુંડમાં જઈને ધો. માટે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? એ કહે છે કે હું જાણતો નથી. ઈશ્વર બાપ તેના વચનો પર વિશ્વાસ કર્યો.
આ સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આરાધના કરું છું કે ઈશ્વર પિતાની કૃપાથી મંડળીના આગેવાનોએ મને આ તક આપી. હું તો નબળું પાત્ર છું, પણ ઈશ્વર પિતા એના મહિમા માટે ઉપયોગ કરે. ઈશ્વરના વચનો તો ગજબના વચનો છે, એને કોણ પામી શકે? જેમ જેમ વચનોમાં ઉતરતા જઈએ છે એમ એમ એમાંથી અદ્ભુત મોતી, એમાંથી અદ્ભુત માણેક અને એમાંથી મૂલ્ય ખજાનો નીકળતો જાય છે. એ વચનોને પામવા બહુ અઘરા છે, પણ એની સાથે આ વચનો એ નવની માખણના જેવા મુલાયમ છે કે જ્યારે એને આપણે સ્પર્શીએ છીએ ત્યારે એ વચનોની જે પવિત્રતા, એની જે શુદ્ધતા, એનું જે ગાંભીર્ય એ આપણા હૃદયને સ્પર્શી જાય છે. અને પ્રભુ આ વચનોની મહાનતા, આ વચનોમાં રહેલી પ્રભુની દ્રષ્ટિ, આપણા વિશેનો પ્રભુનો અભિગમ આપણી આગળ સ્પષ્ટ કરવાના માટે પવિત્ર આત્મા દેવની દોરવણી આપણે સર્વને પૂરી પાડે. આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, આ સાબાત દિન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચન પ્રમાણે જ્યારે ઈશ્વર પિતા તમારા પ્રભુ મંદિરમાં અમે ભેગા થયા છે ત્યારે ગુજરાતી ખ્રિસ્તી ઈશ્વરના સંગતને આશીર્વાદિત કરો અને જે વચનો તમે અમારે આગળ મૂક્યા છે ઈશ્વર પિતા, એ વચનો પોકારવાના માટે પ્રભુ પવિત્ર આત્મા દેવનું સામર્થ્ય આપો. પ્રભુ તમે બોલો અને ઈશ્વર પિતા અમે બધા જ પ્રભુ સાંભળીએ. કેમ કે પ્રભુ શિષ્યો ઈશ્વર પિતા પણ હતા, પણ જ્યારે વચનો પ્રગટ કર્યા ત્યારે ઈશ્વર પિતા પ્રભુ આખું યરૂશલેમ ખળભળી ઉઠ્યું. એ જ કૃપા ઈશ્વર પિતા પ્રભુ તમે થવા દો. તમારા હાથમાં સોંપાતા પ્રભુ તમે મારું મુખ બનજો. પ્રભુ મારી પ્રાર્થના મારા સ્વામી ઈસુમાં બાપ સાંભળો ને માન્ય કરો, આમેન. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમયના માટે. ગાંધીજીએ એમની આત્મકથા લખી ત્યારે એમાં લખ્યું કે મારી આત્મકથા, પણ પછી એને એક બીજું નામ આપ્યું અને એ નામ તો સત્યના પ્રયોગો, અને એનો અંગ્રેજીમાં જે અનુવાદ થયો અમેરિકામાં એ છે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. સત્ય સાથેના મારા પ્રયોગો, અને એના અમુકમાં એમણે બહુ સરસ એક બાઇબલના પારસ સ્પર્શથી પરિપ્લાવિત થઈને, એનાથી પ્રભાવિત થઈને એમણે એક સરસ વિધાન કર્યું કે ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવો, પણ સત્યનો જય થાવો. સત્યને માપવાને સારું અલ્પાત્માનો ગજ કદી ટૂંકો ન પડ. અને ગાંધીજી પોતાના ગુરુ ટોલ્સ્ટોયના પગલે ચાલીને એમણે આ વિધાન કર્યું, કેમ કે ટોલ્સ્ટોયે પણ એની આત્મકથા લખી ત્યારે એ આત્મકથામાં આ જ સત્યને મૂક્યું કે મારું જે આત્મકથાનો આ ગ્રંથ અથવા તો પુસ્તક છે, કન્ફેશન એનું નામ છે, વાંચવા જેવી છે. એમણે કહ્યું કે આ આત્મકથાનો જે નાયક, એનો જે હીરો, આ આત્મકથાનો નાયક એ ટોલ્સ્ટોય નથી. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે ટોલ્સ્ટોય નથી તો પછી આત્મકથા લખવાનો અર્થ ક્યાં રહ્યો? ટોલ્સ્ટોય બહુ ધનાઢ્ય હતો, પુષ્કળ સંપત્તિ હતી, પણ એનું જીવન ખૂબ સાદું હતું. એની પત્ની ખૂબ વૈભવી જીવનમાં માનતા હતા. એ બધાનો એણે એ આત્મકથામાં સ્વીકાર કર્યો અને એણે ઈશ્વરની મહાનતા, જગત બાપના જીવનની વ્યર્થતા એ બધાને પ્રગટ કરતા એક સરસ એક નાનકડી વાર્તા લખીને એનું શીર્ષક આપ્યું કે હાઉ મચ લેન્ડ ઇઝ મેન રિક્વાયર્ડ. માણસને કેટલી જમીન જોઈએ? કોઈક વખત ભવિષ્યમાં તક મળશે ત્યારે જોઈશું. અને પછી જેનો જવાબ આપે છે કે મેન રિક્વાયર્ડ ઓનલી 6 ફીટ લેન્ડ. માણસે માત્ર 6 ફૂટ જગા જોઈએ છે, પરંતુ અહીં હોય છે. અને ટોલ્સ્ટોયે એની આત્મકથામાં લખ્યું કે આ જે મારી આત્મકથા છે, ધીસ ઇઝ માય ઓટોબાયોગ્રાફી, નોટ બાયોગ્રાફી. આ મારી ઓટોબાયોગ્રાફી, આ મારી ઓટોબાયોગ્રાફી છે. એનો નાયક એ કહે છે કે ટ્રુથ ઇઝ ધ હીરો ઓફ માય ટેલ. મારી જે આ આત્મકથા છે, મારી જે વાર્તા છે, એ વાર્તાનો નાયક એ સત્ય છે. અને આ વચનોમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઈશ્વરે એ વાત નથી કહી કે એક માણસને 2 દીકરા હતા, પણ જે સત્ય છે, સત્ય વાતનું પ્રભુએ જે વર્ણન કર્યું અને યોહાને જે સાંભળ્યું અને ચમત્કાર કર્યો, એને યોહાને આ પોતાની સુવાર્તામાં આવરી લીધી છે. એટલે સત્ય આ વાત છે, એને ટકોરો મારીએ તો એમાંથી અવાજ આવે એવી એ વાત છે. અને પ્રભુએ જે કરેલો ચમત્કાર છે એ ચમત્કાર તદ્દન વાસ્તવિક છે. અને એ ચમત્કાર કરવા માટે એમના શિષ્યોની એમની વચ્ચે કેવી ચર્ચા થાય છે એ આપણા આજના સંદેશાનો વિષય છે. રવિનાબેન તમારા સ્ટુડન્ટ છે, વર્ષાબેન છે, કે તરત ખ્યાલ આવી જશે કે સર્જકો જ્યારે સર્જન કરે છે ત્યારે એની પાછળના બહુ હેતુ હોય છે. કે કાવ્યમ યશસ્ય અર્થકૃતે વ્યવહાર વિદેશી ઉત્તર રક્ષતે સદ્ય પરિનિવૃત્તે કાંતા સંમિતયો ઉપદેશ. જે સાહિત્યનું કેમ સર્જન કરે છે? તો એનાથી આપણું ભલું થાય, એનાથી આપણને બોધ મળે, એમાંથી આપણને આનંદ મળે, અને એના દ્વારા આપણે કંઈક પામી શકીએ. તો અહીંયા ઈશ્વરની પણ આ જે ઘટનાનો જે વર્ણન છે, ઈશ્વરે જે ઘટનાની વાત કરી છે અને જે ચમત્કાર કર્યો છે, એ ચમત્કારની પાછળ તમને ને મને આપવાનો બહુ મોટો ઉપદેશ છે. આપણા જીવનમાં ઘણી બધી વખત આપણને બધું જ હોય છે અને છતાંય બહુ મોટો અસંતોષ હોય છે. બધી જ સમૃદ્ધિ, બધું જ સુખ હોય. સવારે આપણી પાસે બ્રશ હોય, પેસ્ટ હોય, ચા હોય, રોટલી હોય, બપોરે સાતને રોટલી હોય, હા, બાળક હોય, પત્ની હોય, અને છતાં પણ માણસ તદ્દન અસંતોષ પ્રતિમા પ્રમાણે આપણને બનાવ્યા, પણ કરુણતા એ થઈ કે આદમે પાપ કર્યું અને આદમની પાપી અવસ્થા પ્રમાણે આપણે પેદા થયા, એટલે ઈશ્વરની પ્રતિમાનું જે રૂપ છે આપણામાંથી લોપ થયું ને વી બીકમ ધ બંધન ઓફ ડિઝાયર ઓનલી. આપણે માટે આપણે માત્ર આશાના, એશરાના, મનોરથોના, સ્વપ્નોના, મહત્વાકાંક્ષાઓના આપણે પૂતળા બન્યા, અને એના કારણે જીવનમાં અનેક પ્રકારના અજંપા. પેલા કવિએ બહુ સરસ કહ્યું છે કે છે જી માનવી જીવનની ઘટમાર એવી, સુખ અલ્પ દુઃખ થકી ભરેલી. સુખના ઢગલા નથી દેખાતા, માનવજીની બહુ મોટી કરુણતા. આખી ચાદર અહીંયા હોય સફેદ, એ આખી ચાદર આપણે જોઈ શકતા નથી, પણ એક માખ બેસે એટલું નાનકડો કાળો ડાઘ હોય તો તર દેખાય. તો કે છે માનવી જીવનની ઘટમાર એવી, એમ કે દુઃખ પુષ્કળ એના ડુંગરો અને સુખલ. પણ ઈશ્વરે જે સુખ આપ્યું છે, ઈશ્વર આપણા જીવનમાં જે કરે છે એની પાછળ એના બહુ મોટા ઈરાદાઓ છે. અને મારા સંદેશાનો જે વિષય છે તે વિષય તો આ જ છે કે દેવના કામ તેનામાં પ્રગટ થાય. યોહાન 9:3, દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. ઈશ્વર કોઈ દિવસે યરૂશલેમમાં રાત રોકાયા નથી. ક્યારે યરૂશલેમ ન કહ્યું કોઈ યરૂશલેમ તને હાય હાય. હા, પ્રબોધકોની ત્યાં તો કબરો ચડનારા હતા, પ્રબોધકોના ખૂન ત્યાં જ, એમના મોત ત્યાં થઈ ગયા. રાત પડે જૈતુન પહાડ પર જતા રહેતા, ત્યાંથી આવતા હતા પોતાના શિષ્યોની સાથે. અને તે વખતે રસ્તામાં એક જન્મથી અંધ, એના માના ઉદરે જન્મ્યો ત્યારે જ એને આંખો નહોતી, એ જન્મ્યો તે વખતે જ એની દ્રષ્ટિ નહોતી, આંખની જગ્યાએ માત્ર એને ખાડા હતા. મેં તો ટ્રેનમાં અપડાઉન કર્યું છે, ઘણા બધા એવા મેં ભીખ માંગતા માણસોને જોયા છે કે આંખો પપડાવતા હોય પણ એમાં લેસ માત્ર દ્રષ્ટિ ના હોય, એટલે આંખ હોય પણ એમાં નજર ના હોય. અને આવો માણસ જન્મથી એ ભીખ માટે ત્યાં બેઠો હતો, અને શિષ્યોએ તો સરસ વિલિયમ થિયોડોર છે એક વખતે અમદાવાદના સંદેશાઓમાં કહ્યું હતું કે ભાઈ હુ ઇઝ ધ મેન, એટલે એમાં બહેનો આવી ગયા, માફ કરજો, એમ કે ભાઈ આ મનુષ્ય શું છે, માનવ માત્ર શું છે. તેમણે જવાબ આપ્યો કે મેન ઇઝ ધ ડોલ ઓફ બ્લેક એન્ડ વ્હાઈટ, માણસ એ તે જ અને અંકારનું પુતળું છે. પછી પોતાની વાતને થિયોડોર સાહેબે આગળ લંબાવતા કહ્યું કે મનુષ્યમાં કે બે પ્રકારના કૂતરા છે, આ તો એમણે 76માં સંદેશ આપેલા, બે પ્રકારના કૂતરા છે, એક વ્હાઈટ કૂતરો અને એક બ્લેક કૂતરો. જ્યારે વ્હાઈટ કૂતરો કે જોરમાં હોય છે અને જાગૃત હોય છે ત્યારે આપણે ભલાઈના કામો કરીએ છીએ, પવિત્ર આત્માના ફળ આપણાથી થાય છે. પણ જ્યારે એ કૂતરો આપણામાં ઊંઘતો હોય, ઊંઘાડી દીધો હોય એને, અને પેલો કાળો કૂતરો જાગતો હોય, ત્યારે બધા દેહના કામો પૂર જોશમાં થાય છે. એટલે શિષ્યો એ તો સામાન્ય માણસ હતા, એ આ ઈસુને કેવી રીતે પામી શકે? અને એટલા માટે એ શિષ્યો જગતની ભાષામાં, જગતની ભાષામાં તમારી ને મારી ભાષામાં, મેં ઘણી વખતે પાપ કર્યા છે કે એના લક્ષણ એ ભોગવે છે. કુકરેક બીતું હોય તો આપણે કહી નાખીએ છીએ, બરાબર છે ભાઈ, તો કરે એવા ભોગવે, એમ આપણે શું કરીએ, અરે કર્યું, ખારો ખોદ્યો તો પડે, એમ કે એમાં આપણું શું, કરે હું ભોગવે એના લક્ષણે, એમ કે હેરાન થાય છે. એમાં ઈશ્વરનો એમ આપણે કહીએ જ છીએ, ઘણી વખત ઈશ્વરે કહ્યું છે કોઈનો ન્યાય ના કરીશ, પણ એવા મોટા ત્રાજવા જઈને બેસી જઈએ છીએ ને, અને પછી એવા કાકલા આપણી નજરે ગોઠવીએ છીએ કે જેની કોઈ હદ નહીં. એટલે પેલા શિષ્યોએ કાતલા ગોઠવ્યા કે આ આંખો ના હોય એ તો પાપ વગર બને ત્યાં તો ઈશ્વરની શિક્ષા છે. ઈશ્વરે એને શિક્ષા કરી, જન્મ પહેલા શિક્ષા કરી. મને તેમ લાગે છે કે કદાચ શિષ્યો અનેક જન્મોમાં પણ માનતા હશે, કારણ કે મૂળ તો એ યહૂદી હતા, દેવથી વેગળા હતા. તો પેલી જાળો મૂકીને પાછળ ગયા. અને એ શિષ્ય ઈશ્વરને સીધું પૂછે છે કે ભાઈ આ આંધળો છે, શા માટે આંધળો છે? અને એ આપણું સીધું ગણિત કે કઈ ભૂંડું કરીએ તો એમ કેનું ફળ આપણને મળે. અને એટલા માટે સીધો જ એમણે કહ્યું કે એના મા બાપે પાપ કર્યા કે આ ભિખારી છે એને પાપ કર્યા, કોના પાપના લીધે આ આંધળો છે? એ બે સિવાય આ શિષ્યોની કોઈ દ્રષ્ટિ કોઈ સમજણ ચાલતી નથી. અને એમણે કહ્યું કે ભાઈ એના બાપના એના મા બાપે પાપ કર્યું છે માટે ભોગવે છે, કે એણે પાપ કર્યું છે માટે જન્મથી આંધળો છે. અને તે વખતે તમે જુઓ કે પ્રભુનો જે જવાબ છે એ જવાબ કેવો ગજબનો છે. ઈશ્વરનો જે જવાબ છે કેવો ગજબનો જવાબ છે. એ કહે છે કે એણે પાપ નથી કર્યા, એના મા બાપે પાપ કર્યા નથી. એક કવિએ બહુ સરસ કહ્યું છે કે મને એ જ નથી સમજાતું, કારણ કે હવે ક્યાં એ તો ઈશ્વરની મહાનતા ને ક્યાં એના ઈરાદાઓ. હા, ભલે ને આપણા ભારતમાં અમેરિકામાં સર્જકો એમ કે જન આપો છે રવિનાથન, રવિ અને અનુભવી ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે રવિ ને અનુભવી ત્યાં પહોંચે કવિ. એટલે જ્યાં સૂર્ય ના પહોંચે અને જ્યાં અનુભવી ના પગલા ના પડે ત્યાં કવિની દ્રષ્ટિ પહોંચે. કોઈ વખતે જો વાત નીકળશે તો આપણે કહીશું કે મિલ્ટને પેરેડાઇઝ લોસ્ટ લખ્યું, એના વિવેચકો કે છે એવું કે છે કે જો તમે પેરેડાઇઝ લોસ્ટ વાંચો કાવ્ય તો જિંદગીમાં ક્યારેય પાપ નહીં કરો, ક્યારેય પાપ નહીં કરો. કે એણે જે પેરેડાઇઝ લોસ્ટ એટલે માણસે જે સ્વર્ગથી એનું પતન થયું ને નરકાગ્નિમાં નંખાવ્યું, એની જે ભયાનકતાનું વર્ણન કર્યું છે. મહાકાવ્ય છે, ઇંગ્લેન્ડમાં લખાયેલું છે, અંગ્રેજી મહાકાવ્ય છે, પણ એવું રૌ રૌ નરકનું વર્ણન કર્યું છે કે આપણા રૂવાળા ખરાબ થઈ ગયા. તો આ કવિ પોતે કહે છે કે મને એ જ નથી સમજાતું સામે આવું થાય છે, ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે. જયંતિભાઈ, પથરા તરી જાય છે, ફૂલડા ડૂબી જાય છે નહીં, ઘણી વખત આપણા સમાજમાં આપણામાં નથી થતું. કવિની જે વિટંબણા છે, વેદના છે, બહુ સાચી છે. અને પછી તો આગળ કહે છે કે દૂધ આપતી ગાયને લીલા ઘાસનું તળખનું મળતું નથી, દૂધ આપતી ગાયને લીલા ઘાસનું તળખનું મળતું નથી અને અરયા આખલા લીલા ખેતરો ચરી જાય છે. કેવી કેવી જગતની વિચિત્રતા! માણસ 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 કેવું વિચારે છે. પણ ઈશ્વર યશાયાના પુસ્તકમાં બહુ સ્પષ્ટ કહે છે, 55 યશાયા 55 8 અને 9 માં, યશાયા 55 8 અને 9 માં બહુ સ્પષ્ટ કહે છે, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, કેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. આપણા વિચારો અને આપણા માર્ગો એ દેવના વિચારો અને દેવના માર્ગો નથી. પણ આપણા વિચારો ને આપણા માર્ગો કરતા દેવના જે માર્ગો ને દેવના જે ઈરાદાઓ ને એના વિચારો એ તો જુદા પ્રકારના છે. કે છે પછી સમજૂતી આપી છે પ્રભુએ યહોવાએ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. મિત્રો, હું તો વિજ્ઞાનનો નથી ને ઘણા બધા વિજ્ઞાનના મિત્રો ને એન્જિનિયરો બેઠા છે, કદાચ એ મારું વિધાન અતિશયોક્તિભર્યું લાગે, પણ આકાશોને હજી આપણે જોયું જ નથી. આકાશોને આપણે જોયું નથી, આ તો જે દેખાય છે ને અંતરિક્ષ દેખાય છે. એ આકાશોને આપણે જો આકાશોને જોયા તો ચોક્કસ આકાશના રાજ્ય સંદર્ભ બેઠેલા આપણા યહો આપણા પ્રભુ અને એમના જમણા હાથે બેઠેલા ઈસુ આપણે જોઈ શક્યા હોત. બહુ ઓછા માણસોએ જોયા છે, જેક સ્ટેપનથી માંડીને સ્ટ્રેન ગ્રેહામ સુધી બહુ ઓછા માણસોએ જોયા છે. તો ઈશ્વર કહે છે કે પૃથ્વીથી આકાશ જેટલું ઊંચું છે એટલા તારા હકમાં મારા વિચારો અને મારા માર્ગો ઊંચા છે. અને એટલા માટે આ જે શિષ્યો છે, જે ગૂંચવણમાં છે, એમને ઈશ્વર જવાબ આપતા બહુ સ્પષ્ટ કહે છે કે દેવના કામ, યોહાન 9:3, દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું છે. એમ થયું છે એટલે આ માણસ જન્મથી અંધ જન્મ્યો છે. તમને ને મને ઘણી વખતે પ્રભુ ઈસુ આપણા દેવ ધગધગતા અંગારામાં આપણને તવે છે, ધગધગતા અંગારામાં તવે છે. આપણો કોઈ વાંક નથી, આપણો કોઈ ગુનો નથી, કોઈ પાપ નથી, પણ એને આપણી પર વિશ્વાસ છે કે આ તવાઈ દ્વારા, આ મુશ્કેલી દ્વારા આ જે માણસ છે એમાં મારો મહિમા પ્રગટ થશે. અજય રીતે જેમ કે ભાઈ સાગરક મેશાક અબેદનગોને પ્રગટ કર્યા હમણાં પ્રાર્થનામાં, જ્યારે રાજાએ એમને કહ્યું કે આ મૂર્તિ આગળ રણસિંગલું વાગે, ઢોલ વાગે, નગારા વાગે, તબલા વાગે, બધું દાનિયેલના પુસ્તકમાં જુઓ, તે વખતે તમારે નમન કરવું, વંદન કરવું. રાજાને કહે છે નબુકાદનેસાર રાજા નહીં બની શકે, નહીં બને. અને એનું વચન કદાચ કે છે અમારો દેવ અમને નહીં બચાવે. દાનિયેલનું પુસ્તક ને 4 અધ્યાયમાં જોજો, અમારો દેવ અમને નહીં બચાવે ને તોય અમે આ માનવની નિર્મિત પ્રતિમાને નમવાના નથી. અને ફેંકી દીધા એમને, 7 ગણો અગ્નિ તપાવીને ફેંકી દીધા. એ અગ્નિ કેટલો ભયંકર છે, બાઇબલના વચનો કહે છે કે નાખનારા એના શેત પીના તાપથી ઓગળી ગયા, તો મય પડેલાની શું દશા થાય. હાલેલુયા. કે એમના માથાનો એક વાળ, કે એમની ઇજાનો એક તાર, એ 7 ગણામાં તપાવેલો અગ્નિ સ્પર્શી ના શક્યો નહીં. ચોથા ઈશ્વર પોતે દૂધને મોકલી અને એમની સાથે જ્યારે બગીચામાં ફરતા હોય એમ એ ફરે છે. તો પ્રભુ ઈશ્વર અહીંયા કહે છે કે આનામાં દેવના કામ પ્રગટ થાય માટે એ જન્મથી અંધ છે. અને જુઓ રોમનોનો પત્ર એના 8મો અધ્યાયના 28મી કલમ શું કહે છે કે વળી આપણે જાણીએ છીએ કે રોમન 8:28 વળી આપણે જાણીએ છીએ કે જેવો દેવના ઉપર પ્રેમ રાખે છે, જેવો તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક છે. મિત્રો, અહીંથી ઘેર જતા ઠોકર વાગી છે, એની પાછળ ઈશ્વરનો એક ઈરાદો છે કે ઠોકર દ્વારા પ્રભુ તમારા અંતરાત્માને દંડોળે છે અને તમને જાગૃત કરવા માટે પ્રયત્ન કરે છે કે આ રસ્તા પર પુષ્કળ વાહનો દોડે છે, તારે સાચવીને ચાલવાનું છે. જેવો ઈશ્વરના સંકલ્પ પ્રમાણે જળાયેલા છે, ઈશ્વર પર પ્રીતિ કરે છે, તેઓને કહે છે એકંદરે સગળું હિતકારક છે. અને બાઇબલના આરંભના જ જે આરંભનું જે આપણું પુસ્તક ઉત્પત્તિ અને એમાં આવતું યુસફનું પાત્ર આપણને કેટલો મોટો બોધ અને નમૂનો આપી જાય છે. એ યાકૂબના 12 પુત્રો અને યુસફ કેટલો ભલો છોકરો, 17 વર્ષની વયનો, પોતાના 10 ભાઈઓની સાથે ઘેટા બકરા ચારવા જતો હતો. એ જો ભાઈઓ આડું અવળું કંઈક કામ કરે તો આવીને એના બાપને કહી દે, યાકૂબને કહે કે આ ભાઈઓએ આજે સારું કર્યું નથી, કોઈના ભર્યા ભર્યા ખેતરમાં ઘેટા ગાળી દીધા છે, કોઈને કોઈના ચારાને નુકસાન કર્યું છે, અંદર અંદરે ગુસ્સે થયા છે. એ ભાઈઓ વિશે આવીને બાપને કહે અને બાપ એ 10 ભાઈઓને સારી શિખામણ આપે ને સારી રીતે જીવન જીવવા એમને સલાહ આપે. પણ એ યુસફને જ્યારે સ્વપ્ન આવે છે અને એ સ્વપ્ન બહુ નિખાલસ રીતે પોતાના ભાઈઓને કહી દે છે કે મને સ્વપ્ન આવ્યું હતું અને સ્વપ્નમાં આપણે બધા જ આપણા 12 ભાઈઓ ખેતરમાં પૂળા બાંધતા હતા, પૂળા, ડાંગર હોય, બાજરી હોય, એના પૂળા બાંધવામાં આવે, ઘણા બધાને ખ્યાલ હશે, પૂળા બાંધતા હતા. અને કે છે મારો જે પૂરો છે ઉભો થયો અને તમારા 11 પૂરા એની આગળ નમ્યા અને એ ભાઈઓ આ યુસફ પર ગુસ્સે થઈ ગયા. ધન્યવાદ આપવો જોઈએ, પણ એ ગુસ્સે થઈ ગયા. ફરી એને બીજું સ્વપ્ન આવ્યું અને બીજા સ્વપ્નમાં તો સૂર્ય ચંદ્ર ને તારા એને નમતા દેખાયા, એને વંદન કરતા દેખાયા. અને એને એના માતા પિતાને કહ્યું, એના પિતાને વાત કરી, એના ભાઈઓને વાત કરી. અને તે વખતે એના પિતાએ કહ્યું, શું હું અને તારી મા તારી આગળ નમીશું? શું તારા ભાઈઓ તારી આગળ નમશે? જયારે ભાઈઓ જાણ્યું, ત્યારે ભાઈઓએ આ યુસફ પર વધતો દ્વેષ રાખ્યો. એ ભાઈઓ રૂબેન થી માંડીને છેક બિન્યામીન સુધી, સિમિયોન સુધી, તે જ અને અંકારનું પુતળું હતા. ધેટ ધ ડોલ ઓફ બ્લેક એન્ડ વ્હાઈટ. મને તો એમ કહેવાનું મન થાય છે કે કદાચ હું એના કરતા મારા મોટા ભાઈ, મારા મોટા બેને ધન્યવાદ આપું છું કે હું એકલો એમ્સ કે ઘરમાં ભણ્યો અને છતાં પણ એમણે મદદ કરી અને ભણ્યા. ત્યારે એમણે બહુ મનમાં એમ કે એમને બહુ આનંદ છે, મારા ભાઈ ભણે છે અને આગળ વધે છે. તો એ જગતના લોકો હતા. અને એક વખતે જ્યારે આ જ બધા ઘેટા ચરાવવા ગયા હતા ને, તે વખતે યાકુબ આયુસફને મોકલે છે કે તારા ભાઈઓની તું ખબર કાઢવા જા. અને એ શોધતો શોધતો છેક દોથાન સુધી પહોંચી ગયો. રસ્તામાં કોઈ કહ્યું કે ભાઈ તારા ભાઈઓ તો દોથાન તરફ જવાની વાત કરતા હતા, ક્યાં પહોંચી ગયો? અને દૂરથી પેલા 10 ભાઈઓ આ યુસફને આવતો જોયે છે, ત્યારે કેવો મનમાં પ્રપંચ રચે છે કે જો પેલો સ્વપ્નપતિ આવે છે જે આપણને નમવાની વાત કરતો હતો, આજે એનું નિકંદન કાઢી નાખીએ. સરસ રંગીન જબ્બો પહેરેલો, એ જબ્બા પર સફેદ રંગ છે, યુસુફની પવિત્રતા બતાવે છે. એના પર લાલ રંગ છે, યુસુફનું બલિદાન બતાવે છે. એના પર કાળો રંગ છે, યુસુફની વેદના, દુઃખ અને વિટંબણાઓ બતાવે છે. એના પર લીલો રંગ છે, યુસુફનો વિજય બતાવે છે. એ રંગીન જબ્બો પહેરીને એ ત્યાં પહોંચે છે ને બધી વાત કરીને કે પણ રૂબેનની અવગણના કરીને એને ખાડામાં નાખી દે છે. ખાડામાંથી બહાર કાઢીને યુસફને પેલા ઇસ્માઈલીઓના ટોળામાં વેચી દે છે. અને ઇસ્માઈલીઓ લઈને એને મિશનમાં જાય છે. અને જ ઇસ્માઈલીઓ એને યુસફને પોટીફર જે રક્ષકોનો ઉપરી હતો એને વેચી દે છે. અને યુસફ આ પોટીફરના ઘરમાં ગયાના કારણે પોટીફરનું ઘર આશીર્વાદિત થાય છે, પુષ્કળ એને આશીર્વાદ મળે છે. મિત્રો, યહોવાએ તો ઇબ્રાહીમને કહ્યું કે જો આ સદોમ અને ગમોરામાંથી, સદોમમાંથી 10 માણસો મળે તો નગરનો નાશ નહીં કરું, પણ યર્મિયા પ્રબોધક નહીં. યહોવા સ્પષ્ટ કહે છે, રડતો પ્રબોધક, યર્મિયા એટલે રડતો પ્રબોધક, સ્પષ્ટ કહે છે કે મારા સેવક જો યરૂશલેમમાંથી એક માણસ મળે તો, એક પ્રમાણિક માણસ મળે તો યરૂશલેમનો નાશ નહીં કરું, એક માણસ મળે તો આખા યરૂશલેમને બચાવી દઈશ. યર્મિયાના પુસ્તકમાં ઈશ્વરે આ વચન યર્મિયાને આપ્યું છે. સદોમમાં તો એ 10 સુધી પહોંચે છે, પછી ઇબ્રાહીમ હિંમત હારી જાય છે, પણ યરૂશલેમ માટે એક માણસની એ આશા રાખે છે અને પડકાર આપે છે. યર્મિયા પડકાર ઉપાડી શકતો નથી. યર્મિયા એ પડકારને ઉપાડી શકતો નથી. અહીંયા આ ભાઈ પોટીફરના ઘરમાં જાય છે, એક માણસના લીધે પોટીફરનું આખું કુળ, આખું ઘર આશીર્વાદિત થાય છે. પણ ત્યાં તો યુસુફ ભર યુવાનીના ઉંમરે એને પગ મૂકેલો અને કહેવાનું મન થાય કે એ કદાચ 27 વર્ષનો હશે. અને કહે છે કે આપણે કહ્યું છે કે ગતબા ઘોડા થનગ અને આત્મ વિંચે પાક, અણદીઠેલી ભૂમ પર યૌવન માર્યા યુવાની એનામાં હેલે ચડીએ છે. અને યુવાની શું નથી કરતી? જુવાની તો જવાની, ભીકે ભાઈ બહુ સરસ છે, જુવાની તો જવાની તો જવાની, જુવાની ને આપણે જવાની કહીએ છીએ, જવાની તો જવાની નથી કોઈની રહેવાની, અંતે થાપત મારવાની ને કેતી જવાની નથી કોઈની થવાની. પણ યુવાની ને કેવી સાચવે છે પોતીફરની સ્ત્રી, આ ભર યુવાના ઉપર પહોંચેલા યુવક પર કુદ્રષ્ટિ કરે છે અને એને લલચાવવા માટે પ્રયત્ન કરે છે, એને લલચાવવા માટે પ્રયત્ન કરે છે. દાઉદજી જેને જેને ઈશ્વરે પોતાના હૃદયનો માણસ કહ્યો છે, એક પાપ જોઈને પોતાની અગાસી પરથી જોઈને એને ભયંકર પાપ કર્યું. યુસુફ ને તો સામે હતું ને, એ સ્ત્રી પોતીફરની સ્ત્રી લલચાવવા માટે પ્રયત્ન કરે છે યુસુફ ને લલચાવવા માટે. યુસુફ કહે છે કે એ લાલચ ને હું વશ નહીં થઉં. કોઈક જગ્યાએ બહુ સરસ વાત કરી હતી, એક જગ્યાએ બહુ સરસ વાત કરી હતી કે જયારે યુસુફ ને એ આ રીતે વાત કરતી હશે ત્યારે યુસુફ કહેતો છે કે આકાશમાં બેઠેલો મારો દેવ એ જુએ છે, હું પાપ નહીં કરું. ત્યારે આ સ્ત્રીએ કે છે, પોતીફરની સ્ત્રીએ પોતાની સાડી કે પોતાનો દુપટ્ટો લાવીને એના ઘરમાં જે મૂર્તિ હતી એ મૂર્તિની પર ઢાંકી દીધું, ઉધારી દીધું અને કે છે કહ્યું કે જો હવે યુસુફ તું ચિંતા ના કરીશ, આ મૂર્તિને મેં ઢાંકી દીધી છે, આપણું પાપ જોતી નથી. વિવરણકારોએ આવું લખ્યું છે એ અધ્યાયમાં. પણ યુસુફ વશ થતો નથી અને ઇબ્રાહીમનું કુળ યાકુબ એ તો બધા ભરવાળો હતા અને ભરવાનો વેશ તો કોઈ કદાચ ગુજરાતમાં જાવ ત્યારે જોજો કે એ ઉપર સરસ બંદી પહેરે અને પછી એક દોરી બાંધે પુરુષનો, અને એ યુસુફે કદાચ એ પોતાનો ભરવાળી વેશ પહેર્યો હશે. અને પેલી સ્ત્રી એને પકડવા જાય છે ત્યારે એ કપડું મૂકીને બહાર નાસી જાય છે અને કેવો ભયંકર પુરાવો હાથમાં આવી જાય છે. શેક્સપિયરે ગજબ કહ્યું છે જગ્યાએ કે પ્રેમનું સ્થાન જ્યારે ધિક્કાર લે છે ત્યારે એ ધિક્કારનો તાપ કોઈ પણ પાણીથી તો નહીં પણ બરફથી સમી શકતો નથી. પ્રેમનું સ્થાન જ્યારે ધિક્કાર લે છે ત્યારે એનો તાપ કશાથી સમતો નથી. અને એ જ શેક્સપિયરે એના એક નાટકમાં મેકબેથ નાટકમાં જે પંક્તિ મુખ્યનું ગુજરાતી આવું થાય છે કે અપમાનિત સ્ત્રી છે એના વેરની આગ, અપમાનિત સ્ત્રી એના વેરની આગ નરકાગ્નિ કરતા પણ વધારે ભયંકર હોય છે. શેક્સપિયરના શબ્દો છે જે ઉમદા ખ્રિસ્તી લેખક. અપમાનિત સ્ત્રી એના વેરની આગ નરકના અગ્નિ કરતા પણ ભયંકર હોય છે. અને તેનું કપડું હાથમાં આવી ગયું, બહુ મોટો પુરાવો બની ગયો, પોતાના પતિને ફરિયાદ કરી. અને તમે જુઓ કે પોતીફરે વિના કારણે એને જેલમાં પૂરી દીધો. ભાઈ કોણે યુસુફે પાપ કરેલું? એ તો બચવા માટે નાસી ગયો. તો પ્રભુને પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે પ્રભુ તારા આ તારી સૃષ્ટિમાં આ કેવો ન્યાય, જેને પેલી સ્ત્રીનો નકાર કર્યો તો એની એ વેરાગ્નિનો ભોગ બન્યો અને એનું કાપડું એની પાસે રહ્યું અને એ નાસી છૂટ્યો ત્યારે એનો પુરાવો બન્યો. આપણને કહેવાનું મન થાય, આપણને આ વચન ઉપરથી કદાચ આપણો જે વિશ્વાસ છે એ એ એ ડગમગતો લાગે કે પ્રભુ તારા આવા ઈરાદા અમારા જીવન માટે, આવા ઈરાદા. પણ ઈશ્વર કહે છે કે પૃથ્વીથી આકાશ જેટલું ઊંચું છે એટલા તમારા હાથમાં મારા વિચારો, મારા માર્ગો ને મારા ઈરાદાઓ મહાન છે. અને એ જ યુસુફ કોઠી પર જેલમાં પૂરી દે છે. પણ ત્યાં પેલા ભઠિયારા અને પાત્રવાહકના સ્વપ્નોને અર્થે છે અને પાત્રવાહકને કહે છે કે ત્રણ દિવસમાં તું તારા મૂળ સ્થાન પર જઈશ, રાજાના હાથમાં તું દ્રાક્ષનો પ્યાલો આપીશ. પણ કહે છે મારા મિત્ર પાત્રવાહક, જ્યારે તું આ પદ ઉપર જાય ત્યારે મારા જેવા ગરીબને યાદ કરજે, કારણ કે હું તો અકારણ એ કે છે શિક્ષા ભોગવી રહ્યો છું. મેં કોઈ ગુનો નથી કર્યો, મેં કોઈ એવું એવું કામ નથી કર્યું જેના કારણે જેલમાં મારે આવવું પડે. તું જ્યારે એમ કે તારા મૂળ પદ પર રાજાની પાસે જા ત્યારે રાજાને મારા વતી તું વિનંતી કરજે કે રાજા આ યુસુફને છોડો, એ નિર્દોષ છે. પણ કેવી કરુણતા કે ત્રણ દિવસના સ્વપ્ન પ્રમાણે પાત્રવાહકને બહુ વસ્તુ મેં ગાડી મૂકી અને આગળ વધું છું કે પાત્રવાહકને રાજાના ત્યાં પદ મળે છે અને રાજાનો મુખ્ય પાત્રવાહક બને છે ત્યારે એ યુસુફને ભૂલી જાય છે અને બે વર્ષ પસાર થઈ જાય છે. છતાં કોઈ તેજ ના આવ્યું, સાત ભણાવદાર કરચ ના ડુંડા અને સાત મરી ગયેલા આવ્યા, એ પેલા ભણાવદાર ડુંડા ને કરચના ને ખાઈ ગયા, પણ કોઈ કશું ના દેખાયું. અને રાજા બેચેન બન્યો અને એ નિરાશ થઈ ગયો અને એ વિચારતો હતો ને તેઓ કે આ મુખ્ય પાત્ર વખત આવે છે કે કેમ રાજા તમે ઉદાસ છો, તકે આજે રાત્રે મને આવા સ્વપ્નો આવ્યા છે અને એના કારણે હું વિહ્વળ છું, એના કારણે હું ત્રસ્ત છું, આ સ્વપ્નનો કોણ મને અટકે, કોઈ જાદુગર આ સ્વપ્નનો અટકે તો નથી. અને તે વખતે એને આ પાત્રવાહકને વિષભાદ આવે છે કે ભાઈ બે વર્ષ ઉપર સાહેબ તમે મને પૂરી ગયેલો હોય ત્યારે મને સ્વપ્ન આવેલું અને એ સ્વપ્નનો અર્થ એને કહ્યો અને એ જ પ્રમાણે મને થયું, મને મારું પદ મળ્યું અને પેલા ભઠિયા પછી દુકાળ ના આવશે, એ ભયંકર છે, તારી પ્રજા તહસ નહસ થઈ જશે. અને બે સ્વપ્નો આવ્યા એનો અર્થ એમ કે ચોક્કસ એ બનવાનું છે અને તું કોઈક સારા અધિકારી ને નિમી ને તું ભંડારો ભરી દે, કારણ કે બીજાને રાખો એના કરતા યુસફને જ રાખું અને યુસફને એ ત્યાં રાખે છે અધિકારી તરીકે. અને યુસફ આખા નગરમાં ઝંડોનો પીટાવે છે અને જે પુષ્કળ તારા સાત વર્ષ આવે છે એમાં બધું જે ભેગું કરે છે. અને પછી જયારે ભૂંડા વર્ષ હોય છે ત્યારે આખા મિશ્ર દેશ કદાનમાં લોકોને ખાવાનું મળતું નથી. માનવીની ભવાઈ નવલકથા જો વાંચજો અને એમાં ક્યારેક પેલા પાછળનું દુકાનનું જે વર્ણન છે વાંચજો કે છપ્પનિયા દુકાળમાં, માફ કરજો, છપ્પનિયા દુકાળમાં કુટુંબોએ પોતાના તાજા જન્મેલા દીકરાઓને બનાવીને ખાધા છે, બાઇબલ તો કહે છે. પણ છપ્પનિયો દુકાળ એટલો ભયંકર હતો, પન્નાલાલ પટેલે વર્ણન કર્યું છે અને એમાં જે વાત કરી છે કે પેટની જે ભૂખ છે એ ભૂખ એવી સળગેલી કે પોતાના સગા દીકરાને સ્ત્રીઓ ખાઈ ગઈ હતી અને ઢોર ઉપર જીવતા ઢોર ઉપર તૂટી પડતા. કેમ કે છરીઓની જરૂર નથી, એ ભૂખે મરતા લોકોના દાંત એ છરીઓ હતી અને પેટમાં મળતો ભૂખનો અગ્નિ એ દેવતા હતો, એમાં એ મટન એ શાક એમાં શેકાઈ જતું હતું, ચડી જતું હતું. અને એવો દુકાળ પડે છે ત્યારે યાકૂબ પોતાના દીકરાઓને મોકલે છે અને યુસફ પારખી તો જાય છે, અનાજ એ આપે છે, બીજી વાર એ આવે છે અને તે વખતે યુસફ કહે છે કે તમે કોણ છો ને એ વાતચીતમાં કહે છે કે ભાઈ અમે તો એક કનાન દેશનો એક વૃદ્ધ છે યાકૂબ, એના મેં બાર દીકરા. યુસફની આગળ પાછળ કહે છે ખોટો સંદેશો આપણને પાછા હું દિનકરભાઈ અને જયંતિભાઈ આગળ મોટાઈ મારું એના જેવું. અને એ ત્યાં એ કહે છે કે અમે તો કનાન દેશના આ પુરુષના દીકરાઓ છીએ અને અમારો એક ભાઈ તો કહે છે કંઈક જતો રહ્યો એને મારી નાખ્યો પશુ હોય અને અમે 11 છે, એક નાનો એ બાપની પાછળ રહ્યો છે અને આવે છે. યુસફ પોતે સાંભળે છે કે મને તો વેચી દીધેલો 20 રૂપિયામાં અને મારા ભાઈઓ કહે છે અને છતાં પણ એ ભલાઈનું કામ કરીને એને આપે છે, અનાજ આપે છે. અને પછી તો આખા પોતાના કુટુંબને તેડી લાવે છે પોતાના ત્યાં. ત્યારે તમે જુઓ કે યુસફ પોતાના ભાઈઓને બહુ સ્પષ્ટ કહે છે કે તમે તો મારા ભૂંડા માટે કર્યું હતું. ઉત્પત્તિ 45 અને 4-8 જો બહુ સરસ લખ્યું છે કે યુસુફ પોતાના ભાઈઓને શું નિવેદન કરે છે કે યુસુફે તેના ભાઈઓને કહ્યું કૃપા કરી મારી પાસે આવો અને તેઓ તેની પાસે આવે અને યુસુફે કહ્યું હું તમારો ભાઈ યુસુફ જેને તમે મિસર દેશમાં વેચી દીધો હતો તે જ છું. હવે તમે મને અહીં વેચી દીધો એને લીધે તમે દિલગીર ના થાઓ ને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. કેમ કે 2 વર્ષથી આ દેશમાં દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં, તે માટે પૃથ્વીમાં તમારા સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો છે. એ માટે તમે તો નહીં પણ દેવે મને ફારુનના પિતા સમાન અને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસર દેશનો અધિપતિ કર્યો છે. માણસના માર્ગો અને ઈશ્વરના માર્ગો એમાં આસમાન જમીનનો ફરક છે. યુસફના ભાઈએ તો બળ ઈરાદાથી એને વેચી દીધો, સ્વપ્નપતિ છે એની આગળ આપણે નમવાનું. પણ તમે ઈશ્વરના ઈરાદા જુઓ કે ઈશ્વર શું કહે છે, કે માત્ર ઇસ્રાયલનું નહીં પણ મિસરના લોકોનું ભલું કરવાના માટે આ ભાઈઓએ એના ભાઈ યુસફને વેચી દીધો અને આજે મિસર દેશનો અધિપતિ થયો અને બધાના એ જાન બચાવનાર બન્યો. હું જ્યારે ગોધરા હોસ્ટેલમાં ભણતો હતો ત્યારની મને વાત યાદ આવે છે કે ગોધરા 1-4 ધોરણ હું ભણ્યો અને 4th ધોરણ પાસ કર્યા પછી મારા હાઉસ ફાધર પીબી રાઠોડ સાહેબે અમને 40 વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સર્ટિફિકેટ અમે વડોદરા હિલ મેમોરિયલ હાઈસ્કૂલમાં મોકલી આપીએ છીએ અને 15 જૂને તમે ત્યાં હાજર થઈ જજો. હું ગોધરા બનતો ત્યારે જ મારા મનમાં તો એક ઠંગનાટ હતો કે ઓ, વડોદરામાં તો થોડીક આમ છૂટ છે ફરવાની, સરસ કમાટી ગાર્ડન છે, ત્યાં પ્રાણીઓ છે, એનો બાગ છે, આપણે જઈશું અને એ પ્રાણી સંગ્રહાલયમાં ફરીશું ને વડોદરામાં રહીશું. ગામડાના વિદ્યાર્થી આ શહેર જોવાના બહુ મોટા ખ્વાબ હતા. અને એ રજાઓ પૂરી થઈને મારા પિતાજી આજે પણ મને યાદ છે કે મારી પેટી અને મારા કપડાં ને બધું લઈને અમે વડોદરા ગયા. ત્યાં જઈને એ હિલ મેમોરિયલ હાઈસ્કૂલ એની હોસ્ટેલના એના દરવાજામાં મારા પિતાજીએ પેટી મૂકીને પછી ત્યાં હાઉસ ફાધરે મળ્યા. હાઉસ ફાધરે મારા પિતાજીને કહ્યું કે આવ્યા, એ વાતચીત થઈ, એમણે લિસ્ટ જોયું તો અમે ગોધરા જે 40 વિદ્યાર્થીઓ 4th ધોરણ પાસ કરીને ભણતા હતા અને 4th પાસ કરીને આગળ વધ્યા હતા એમાંથી 39 વિદ્યાર્થીના નામ ત્યાં હતા. 39 વિદ્યાર્થીને બરોડાની હિલ મેમોરિયલ હાઈસ્કૂલ અને એની હોસ્ટેલમાં એડમિશન આપેલું. 1-40 વિદ્યાર્થીમાં ઈશ્વર ડાભીનું નામ એમાં બાકાત હતું. અને તે વખતે જ્યારે મારા ફાધરે મેં જ્યારે જાણ્યું અને હાઉસ ફાધરે કહ્યું કે અમે તમારા દીકરાને એડમિશન આપ્યું નથી, મારા પિતાજીએ બહુ કાગાવાલા કર્યા, બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ મારે મારા દીકરાને ભણાવવો છે, તમે એડમિશન આપો. એ હાઉસ ફાધર એકના બે ને થયા. હું તો આજે એમના માટે ઈશ્વરથી કારણ બહુ આભાર માનું છું કે જ્યાં હોય ત્યાં એમનો આત્મા પ્રભુમાં આનંદ કરે. મારા પિતાજીની આંખોમાં પાણી આવી ગયું કે હું મારા છોકરાને ઘેર ક્યાં ભણાવીશ. મને એ બહુ નિરાશ પગલે લઈને પાછા વળ્યા, જેને મને મારા ગામની સ્કૂલમાં દાખલ કર્યો અને હું ત્યાં ગામની સ્કૂલમાં ભરે 39 વિદ્યાર્થીઓ બરોડાની હિલ મેમોરિયલ હાઈસ્કૂલમાં દાખલ થયા. હું વિચારતો કહું એ છોકરા કેવા શનિ રવિ કમાટી ગાર્ડનમાં ફરવા જતા હશે, કેવું સરસ ત્યાં અંગ્રેજી ભણતા હશે, કેવું શહેરના વાતાવરણમાં રહેતા હશે અને હું ગામડામાં ભણું છું. પણ આજે એ 39 વિદ્યાર્થીઓ જે હિલ મેમોરિયલમાં દાખલ થયેલા એ વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ ન પાસ થયા, MTIમાં દાખલ થયા, એ ફિટર બન્યા, ટર્નર બન્યા, ઘણા મિલમાં જોડાયા, ઘણા બેકાર રહ્યા. ઈશ્વરની કૃપાથી 40 વિદ્યાર્થીઓમાંથી એક હું, જેને એડમિશન નહોતું આપ્યું, કોલેજમાં પ્રોફેસર બન્યો, ડિપાર્ટમેન્ટ હેડ બન્યો, પ્રિન્સિપાલ બન્યો અને હું નિવૃત્ત થયો. ઈશ્વર કે છે કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિત કરે છે. મિત્રો, તમારા જીવનમાં, મિત્રો બહેનો આપણા જીવનમાં ઘણી બધી વખત આપણે નિરાશ થઈએ. 4th ધોરણમાં દાખલ નહીં કરેલો, 4-7, 7-11, 11-4 વર્ષ કોલેજ, 2 વર્ષ MA, કેટલા બધા વર્ષો હું પોતે એમ કે પેલા ઘાણીના બળદની માફક હું ફર્યા કર્યો. મારા મનમાં શું થતું હશે, મારા મનમાં કેવી વેદના થતી હશે, જો મને દાખલ કર્યો હોત તો હું કદાચ ફિટર હોત, મિલમાં એક મજૂર હોત, પણ પ્રોફેસર ને પ્રિન્સિપલ તો ના જ હોત. ઈશ્વર કહે છે કે મારા વિચારો એ તમારા વિચારો નથી, તમારા માર્ગો એ મારા માર્ગો નથી. આપણા જીવનમાં ઘણી બધી વખત મુશ્કેલીઓ આવે, કારણ કે આપણે માણસ છીએ, પ્રભુના બાળકો છીએ, એમના દીકરા દીકરીઓ છીએ. ઈશ્વર પિતા હંમેશા હંમેશા આપણી સાથે રહે છે. યર્મિયાને કહ્યું કે જા પેલા કુંભારના ત્યાં જા, અહીંયા તું જો એ કુંભાર શું કરે છે. યર્મિયા ગયો, યર્મિયાનો 18મો અધ્યાય ગયો, અને ત્યાં તો પેલો કુંભાર ચાક પર બેઠેલો ને એને હાથમાં પેલો નોંધો લીધો હતો અને ચાક ફેરવતો હતો અને એ એની પર મૂક્યો અને એક વખતે ઘાટ આપવા ગયો એને બગડી ગયો તો એને એને ભાગી નાખ્યો. ફરી એને મૂકીને એને ચાકને ફેરવ્યો અને સરસ એમાંથી એક સરસ કલાકૃતિ બનાવી. કુંભાર જ્યારે ઘડે છે ત્યારે ઘણી વખત એ માટલીને કે એ કલાકૃતિને ઠપ ઠપાવે છે. પ્રભુ ઘણી વખત આપણને એના હાથથી મારે છે, કેમ કે આપણામાં ઘાત આવેલો હોતો નથી. ઘાત લાવવા માટે પ્રભુ ક્યારે કે સોનાર કી સો લુહાર કી એક એ હથોડીથી આપણને ટીપે છે. ઘાત આવે છે ત્યારે પ્રભુ આપણને ચાક પરથી ઉતારીને જગતના ચોકમાં મૂકે છે, ચાક પરથી ઉતારીને ચોકમાં મૂકે છે અને પછી કહે છે કે જુઓ જગતના કુંભારે બનાવેલી આ કલાકૃતિ છે જેમાંથી કોઈ કશી પણ ક્ષતિ કાઢી ન શકે. ઈશ્વર પિતા પ્રભુ ઈશ્વર એના શિષ્યોને કહ્યું કે એને પાપ નથી કર્યું, એના મા બાપે પાપ કર્યું નથી, પણ એનામાં દેવના કામ પ્રગટ થાય, એનામાં દેવના કામ પ્રગટ થાય માટે આ થયું છે. અને પ્રભુ ગોળ પર થૂક્યા અને થૂકીને એનો એનો કાદવ બનાવ્યો, આંખ ઉપર ચોપડ્યો અને કહ્યું જા સિલોના મોકલેલાના કુંડમાં જઈને ધો. અને ધોયું અને દેખતો થયો અને એ સાક્ષી પૂરે છે કે ભાઈ એ તો પ્રબોધક છે, એ ઈસુ છે. અને પેલા ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ભજન ન કર્યું, એમણે તો કહ્યું કે પાપી છે, રવિવાર સાબાદીને કામ કરે છે, પણ આ આંધળો માણસ દેખતો થયો એને તો ત્યાં એનું ભજન કર્યું. ઈશ્વરે કેવા કોમવાદી દેશમાંથી આપણને આ બિન સાંપ્રદાયિક દેશમાં, જે વધારે પડતો બિન સાંપ્રદાયિક છે, આ વધારે પડતો લોકશાહી છે અને અતિ સર્વત્ર વર્જ્ય, તે વસ્તુ યાદ રાખજો. બહુ લોકશાહીમાં માનતો હોય ને પછી પેલી 10 આજ્ઞાઓ ઉતારી લે, શું પ્રભુને પાછળ મૂકી, પણ બિન આપણે લોકશાહી દેશમાં લાવીને મૂક્યા છે. ઓરિસ્સામાં અને કર્ણાટકમાં આપણા લોકોની, ગુજરાતમાં આપણા લોકોની જે સ્થિતિ છે, તમે બાઇબલ કાઢીને જો ટ્રેનમાં બેસો ને તો તમારો બાજીવો આવે જાણી, તમે કોઈક ઇદકપુર જેમ હોય એમ શંકાની નજરે અને આમ ત્રાસી નજરે તમારી સામે જોવું, તમારી તરફ નજર નાખે કે આ કોઈક ખ્રિસ્તી છે, ભય ના સમજે કે આ જીવતા દેવનો એમ કે દીકરો છે કે દીકરી છે. ઈશ્વરે કેટલી બધી કૃપા કરી, પહેલા જે દયા એમણે પોતે અંધ માણસ પર કરી એ જ દયા આપણી પર કરી છે. અને હંમેશા પ્રભુના ઈરાદાઓને, પ્રભુના વિચારોને, પ્રભુનું આપણા જીવન વિશેના પ્રયોજનને આપણે મહત્વ આપીએ કે જેના કારણે ઈશ્વરના ઈરાદા આપણામાં પ્રગટ થાય અને આપણે ખાતરી સાથે કહી શકીએ કે ના, મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. બીજા તિમોથીમાં કહ્યું છે કે આ વચનો તો વિશ્વાસ યોગ્ય છે. આ જે વચનો છે એ વચનો વિશ્વાસ પાત્ર છે. અને પહેલો તિમોથી 4:9 કહ્યું છે કે આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ રીતે અંગીકાર કરવા યોગ્ય છે. આ જે વાત છે એ સંપૂર્ણ વિશ્વસનીય અને અંગીકાર કરવા યોગ્ય છે. માટે આપણે આપણા જીવનો પ્રભુને સોંપીએ અને ઈશ્વરને આપણામાં કાર્ય કરવા દઈએ. કારણ નિર્ગમન 1:12 બહુ સ્પષ્ટ કહે છે કે પણ જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને બહોળો વિસ્તાર થયો. આપણી પર કદાચ ઈશ્વરના માટે મુશ્કેલી આવે અથવા ઈશ્વર આપણા પર લાવે તો એના દ્વારા પ્રભુ મહિમા પામવા માગે છે. અને આપણે કોણ ખરેખર આપણું અહોભાગ્ય ધનભાગ્ય કે આપણા થકી સર્વશક્તિમાન પ્રભુ મહિમાવાન થાય છે. આપણે કોણ, હજારો દૂતો જેની સ્તુતિ કરે છે, હા મિખાઈલ દૂત જેની આગળ છે એ દૂતની સમકક્ષ પ્રભુએ આપણને મૂક્યા છે, ઈશ્વરની આપણે સ્તુતિ કરીએ છીએ. આપણે આપણા જીવનો પ્રભુને સોંપીએ, ટૂંકી પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, અમે અમારી ટૂંકી દ્રષ્ટિથી ચાલીએ છીએ. પિતા દયા કરો, કેમ કે અમારા હકમાં પ્રભુ તમારા વિચારો, તમારા માર્ગો, તમારા ઈરાદાઓ આકાશ જેટલા ઊંચા છે, એને સમજવા માટે પ્રભુ તમે અમારી સહાય કરો. પ્રભુ તમારો પુષ્કળ આભાર માનું છું, મારા જેવા મૂર્ખનો પ્રભુ તમે ઉપયોગ કર્યો, મારા સભાજનોનો પ્રભુ સુંદર સહકાર મળ્યો, તમારી સ્તુતિ કરું છું. સર્વની શ્રદ્ધા તમારા વચનો સમજવા સહાય કરો. મારી પ્રાર્થના મારા સ્વામી પ્રભુ ઈસુમાં બાપ સાંભળો અને માન્ય કરો. આમેન.